એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે મહત્વના વિચારોની દુનિયામાં ઊંડા ઉતરીએ છીએ અને જટિલ મુદ્દાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.
નમસ્કાર. અને આજે આપણે જેમના વિશે વાત કરવાના છીએ તે ખરેખર એક અનોખા વિચારક છે, ફ્રેન્ચ ફિલોસોફર જેક દેરીદા. 20મી સદીના સૌથી પ્રભાવશાળી પણ કદાચ એટલા જ જટિલ અને હા વિવાદાસ્પદ પણ. ઘણા લોકો તો એમના નામથી જ એમ કે થોડા દૂર રહેવાનું પસંદ કરે છે.
હા, એ વાત તો સાચી છે. એમના વિચારો અને ખાસ કરીને પેલી એમની વિભાવના વિરચના અથવા ડીકન્સ્ટ્રક્શન, એને લઈને એટલી બધી ગેરસમજો ફેલાયેલી છે ને, ઘણાને એમ લાગે કે આ તો બધું નકારવાની, અર્થહીનતા ફેલાવવાની વાત છે. પણ શું ખરેખર આવું છે?
બસ આ જ મોટો સવાલ છે, અને આજે આપણે એનો જવાબ શોધવાની કોશિશ કરીશું. અને આમાં આપણને માર્ગદર્શન મળશે સિમોન ગ્લેન્ડિનિંગના પુસ્તકોમાંથી. ગ્લેન્ડિનિંગ એક એવા વિચારક છે જેમણે દેરીદા પર ઘણું ઊંડાણપૂર્વકનું કામ કર્યું છે, અને એમનું કહેવું છે કે દેરીદાના વિચારોમાં એક બહુ ઊંડો નૈતિક અને હકારાત્મક સંદેશ રહેલો છે.
ઓ, એટલે જે છબી પ્રચલિત છે તેનાથી કંઈક અલગ. તો ચાલો આજે ગ્લેન્ડિનિંગની દૃષ્ટિએ દેરીદાને સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કે આ જટિલ લાગતી ફિલોસોફી આપણા જીવન માટે, આપણા સમાજ માટે શું મહત્વ ધરાવે છે. કદાચ દેરીદાની જે છબી આપણને ડરાવે છે તે
અધૂરી હોય.
ચોક્કસ. શરૂઆત કરીએ સિમોન ગ્લેન્ડિનિંગના પરિચયથી. તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ એટલે કે LSCમાં યુરોપિયન ફિલોસોફીના ખૂબ જાણીતા પ્રોફેસર છે. એમનું મુખ્ય કાર્યક્ષેત્ર કોન્ટિનેન્ટલ ફિલોસોફી છે, એટલે કે યુરોપની મુખ્ય વિચારધારાઓ.
અને દેરીદા પર એમનું કામ કેમ આટલું ખાસ ગણાય છે, એમની વિશેષતા શું છે? જુઓ, ગ્લેન્ડિનિંગની સૌથી મોટી ખૂબી એ છે કે તેઓ દેરીદાના અત્યંત ખરેખર જટિલ લખાણોને બહુ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવે છે. અને બીજી મહત્વની વાત, તેઓ દેરીદાને વ્યક્તિગત રીતે પણ જાણતા હતા, એટલે એમના વિશ્લેષણમાં એક પ્રકારની એમ કહીએ કે અધિકૃતતા છે.
અચ્છા, એટલે એવું નહીં કે કોઈ દૂર બેસીને માત્ર પુસ્તકો વાંચીને વાત કરે છે, નજીકનો પરિચય હતો.
બરાબર. અને ગ્લેન્ડિનિંગનો મુખ્ય હેતુ શું છે? દેરીદા વિશેની જે સામાન્ય ધારણાઓ છે ને, કે તેઓ શૂન્યવાદી હતા, કોઈ સત્યમાં માનતા નહોતા, બધું ચાલે એવું માનતા હતા, આ બધી ગેરસમજો દૂર કરવી. ગ્લેન્ડિનિંગ ભારપૂર્વક કહે છે કે ના ભાઈ, દેરીદાનું કામ તો નૈતિકતા અને ન્યાય જેવા ગંભીર મુદ્દાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તેઓ દેરીદાને એક જવાબદાર વિચારક તરીકે રજૂ કરે છે, શૂન્યવાદી તરીકે નહીં.
આ તો બહુ રસપ્રદ વાત છે. તો પછી ગ્લેન્ડિનિંગના પુસ્તકોનું મુખ્ય સૂર શું છે? દેરીદા વિશે તેઓ મૂળ શું કહેવા માંગે છે?
એમની મુખ્ય દલીલ, એમનો મુખ્ય મુદ્દો એ છે કે દેરીદાની વિરચના એટલે કે ડીકન્સ્ટ્રક્શન એ કોઈ નકારાત્મક પ્રક્રિયા નથી. એનો મતલબ એ નથી કે બધું તોડી નાખો, કે બધું ખોટું છે, જરા પણ નહીં.
તો પછી શું છે?
એ પશ્ચિમી વિચારધારા, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, એમાં ઊંડે સુધી વણાઈ ગયેલી કેટલીક પાયાની માન્યતાઓ છે ને, એના પર સવાલ ઉઠાવવાની, એને બારીકાઈથી તપાસવાની એક પદ્ધતિ છે, પણ સાવચેતીપૂર્વક, જવાબદારીપૂર્વક. એટલે કે જે વસ્તુઓ આપણે સ્વીકારી લીધી છે, જાણે કે સાચી જ હોય, એની પાછળ શું છે એ જોવાનો પ્રયાસ.
બિલકુલ. દાખલા તરીકે આપણે કેટલી સરળતાથી વસ્તુઓને બે ભાગમાં વહેંચી દઈએ છે, પુરુષ સ્ત્રી, પ્રકૃતિ સંસ્કૃતિ, આપણું પારકું, વાણી લેખન,
અને હંમેશા એક ભાગને બીજા કરતા વધુ મહત્વ આપીએ છીએ, ખરું ને?
હા, એવું તો બને છે.
વિરચના આ જ ભેદભાવોને, આ વંશવેલોને અને એમાં છુપાયેલી સત્તાની રમતોને ઉજાગર કરે છે. ગ્લેન્ડિનિંગ સમજાવે છે કે આ ખાલી બૌદ્ધિક કસરત નથી, આનો સીધો સંબંધ છે ન્યાય સાથે, જવાબદારી સાથે અને અન્ય સાથે.
અન્ય એટલે?
અન્ય એટલે આપણાથી જે જુદું છે તે. કોઈ બીજી વ્યક્તિ, બીજો વિચાર, બીજી સંસ્કૃતિ, એટલું જ નહીં પ્રાણીઓ પણ. એમના પ્રત્યે આપણું વલણ કેવું છે એની સાથે આ જોડાયેલું છે.
એટલે દેરીદાનું તત્વજ્ઞાન આપણને વધુ સમાવેશી, વધુ ઓપન બનવા માટે કહે છે એમ?
હા, ચોક્કસપણે. ગ્લેન્ડિનિંગ બતાવે છે કે દેરીદાનું કામ આપણને આપણા સૌથી મહત્વના ખ્યાલો, જેમ કે કાયદો છે, ન્યાય છે, મિત્રતા, ઓળખ, આ બધાની અંદર રહેના વિરોધાભાસો અને જટિલતાઓનો સામનો કરવા તૈયાર કરે છે. દેરીદા આ વિરોધાભાસો માટે એપોરિયા શબ્દ વાપરે છે.
એપોરિયા એ શું છે?
એપોરિયા એટલે એવી સ્થિતિ જ્યાં કોઈ સીધો સરળ રસ્તો દેખાતો નથી, જ્યાં આપણે અટવાઈ જઈએ છીએ. ગ્લેન્ડિનિંગ કહે છે કે આ અટવાવું ખરાબ નથી, આ એપોરિયાનો સ્વીકાર કરવો એ જ સાચી નૈતિકતા અને રાજકીય જવાબદારીની શરૂઆત છે.
વાહ, સારું, આ તો એક પાયાની સમજ મળી. પણ ચાલો હવે દેરીદાના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ ગ્લેન્ડિનિંગની મદદથી. શરૂઆત ક્યાંથી કરીશું?
દેરીદાની ફિલોસોફિકલ સફરની શરૂઆત થાય છે ફિનોમેનોલોજી નામના એક અભિગમની ટીકાથી, ખાસ કરીને એડમંડ હુસર્લ નામના વિચારકની.
હુસર્લ છે ને, એ વર્તમાન ક્ષણની જીવંત ચેતના પર બહુ ભાર મૂકતા હતા,
એટલે કે જે અત્યારે આપણી સામે છે, જેનો આપણે સીધો અનુભવ કરી રહ્યા છીએ, એના પર.
બરાબર.
આજે હાજરી છે, પ્રેઝન્સ છે, જે પ્રત્યક્ષ છે, એને પ્રાધાન્ય આપવાની વાત. દેરીદાએ આના પર જ સવાલ ઉઠાવ્યો. એમણે કહ્યું કે આ પશ્ચિમી તત્વજ્ઞાનની એક મોટી મર્યાદા છે.
હાજરીનું પ્રાધાન્ય, એ જરા વધુ સમજાવશો, એનો મતલબ શું?
એનો મતલબ એ કે પશ્ચિમી વિચાર પરંપરામાં હંમેશા જે હાજર છે, તાત્કાલિક છે, સ્પષ્ટ છે, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું તે વાણી, એને વધુ મહત્વ અપાયું છે. કોના કરતાં? જે ગેરહાજર છે, પરોક્ષ છે, વિલંબિત છે, જેમ કે લખાયેલો શબ્દ જે તમે પછી વાંચશો.
અચ્છા, એટલે બોલવું એ લખવા કરતાં વધુ સાચું કે મહત્વનું ગણાયું?
હા, કંઈ કહેવું જ. દેરીદા કહે છે કે આ ભેદભાવ બહુ ઊંડો છે અને એનાથી ઘણી સમસ્યાઓ થાય છે. તેઓ આને ઉપસ્થિતિની તત્વમીમાંસા કહે છે, અને બીજો શબ્દ વાપરે છે લોગોસેન્ટ્રિઝમ, એટલે કે લોગોસ એટલે કે વાણી, તર્ક, હાજરીને કેન્દ્રમાં રાખવાની વૃત્તિ.
અને આ ટીકામાંથી જ પેલી વિરચના આવી.
હા, બરાબર. વિરચના એટલે આ પ્રકારના જે ભેદભાવો છે, જે વંશવેલો છે, વાણી લેખન, પુરુષ સ્ત્રી, પ્રકૃતિ સંસ્કૃતિ, એ બધાને ઊંડાણપૂર્વક તપાસવા, એમને અસ્થિર કરવા. દાખલા તરીકે દેરીદાએ એમના પ્રખ્યાત પુસ્તક ઓફ ગ્રેમેટોલોજીમાં બતાવ્યું કે આપણે લેખનને વાણીનું ગૌણ સ્વરૂપ માનીએ છીએ, પણ હકીકતમાં લેખન વગર ભાષા અને અર્થ શક્ય જ નથી.
એટલે વિરચના એટલે તોડી નાખવું નહીં, પણ
એને સાવચેતીથી ખોલીને જોવું. એ કેવી રીતે બન્યું છે, એની અંદર કઈ ધારણાઓ છુપાયેલી છે. જાણે તમે કોઈ મશીન ખોલીને એના પૂર્જા જુઓ છો, એ કેવી રીતે કામ કરે છે સમજવા માટે, તોડવા માટે નહીં.
તો આનો હેતુ શું? જો તોડવાનો નથી તો પછી?
હેતુ છે છુપાયેલી ધારણાઓને અને ઘણીવાર તેમાં રહેલા સત્તાના સમીકરણોને ઉજાગર કરવાનું. અને આ પ્રક્રિયામાંથી જ દેરીદા ડિફરન્સ, જેવો એક થોડો અઘરો લાગતો પણ બહુ મહત્વનો વિચાર આપે છે.
ડિફરન્સ, આ વળી શું છે?
એનો સાદો અર્થ એમ સમજી શકાય કે કોઈ પણ શબ્દ કે વિચારનો અર્થ પોતાનામાં પૂરો નથી હોતો, એ સ્થિર નથી.
એટલે
કે કોઈ શબ્દોનો અર્થ એટલા માટે છે કારણ કે તે બીજા શબ્દોથી ભિન્ન છે, ડિફરન્સ. અને એનો પૂરો અર્થ ક્યારે પકડાતો નથી, એ હંમેશા થોડો વિલંબિત થતો રહે છે, ડિફરલ. આ ભિન્નતા અને વિલંબ, આ બંને અર્થને દેરીદા એક જ શબ્દ ડિફરન્સમાં સમાવે છે. અર્થ હંમેશા બનતો રહે છે, સરકતો રહે છે, ક્યારે એક જગ્યાએ સ્થિર નથી થતો.
બાપરે, એટલે આપણે જે સમજીએ છીએ એ કદાચ ફાઇનલ નથી, એ સતત બદલાતું રહે છે. આ સમજ આપણને શું શીખવે છે?
બીજા અર્થો માટે ખુલ્લા રહેવું જોઈએ. અને આ જ વિચારધારા દેરીદાને નૈતિકતા અને રાજકારણના ક્ષેત્રમાં લઈ જાય છે. ગ્લેન્ડિનિંગ આના પર બહુ ભાર મૂકે છે કે દેરીદા માટે ન્યાય સર્વોપરી છે.
ન્યાય? દેરીદા અને ન્યાય આ કેવી રીતે જોડાય? આ તો થોડું અણધાર્યું લાગે છે.
હા, પણ ગ્લેન્ડિનિંગ એને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. જુઓ, દેરીદા કાયદો એટલે કે નિયમોની આખી વ્યવસ્થા, અને ન્યાય એટલે કે કોઈ અનન્ય પરિસ્થિતિમાં કોઈ અનન્ય વ્યક્તિ માટેની જે માંગ છે તે, આ બે વચ્ચે ભેદ પાડે છે.
એટલે કાયદો અને ન્યાય એક નથી?
ના, કાયદો જરૂરી છે વ્યવસ્થા માટે, પણ કાયદો ક્યારે સંપૂર્ણ ન્યાય નથી આપી શકતો, કારણ કે કાયદો સામાન્ય નિયમો પર આધારિત છે, જ્યારે ન્યાયનો સંબંધ દરેક વિશિષ્ટ પરિસ્થિતિ સાથે છે. સાચો ન્યાય ત્યારે થાય છે જ્યારે આપણે નિયમોની પેલે પાર જઈને દરેક પરિસ્થિતિની, દરેક વ્યક્તિની અનન્યતાને સમજીએ.
તો આ તો પેલી એપોરિયાવાળી વાત ફરી આવી નહીં, પેલું વિરોધાભાસ.
બિલકુલ, આ છે ન્યાયનો વિરોધાભાસ, એપોરિયા ઓફ જસ્ટિસ. ન્યાયી બનવા માટે તમારે નિયમનું પાલન કરવું પડે, નહીંતર તમારો નિર્ણય મનસ્વી ગણાય. પણ સાથે સાથે દરેક કેસ અલગ છે, એટલે કેટલીક વાર તમારે નિયમમાં ફેરફાર કરવો પડે અથવા એને બાજુ પર મૂકીને નિર્ણય લેવો પડે તો જ સાચો ન્યાય થાય.
એટલે બંને કરવું પડે, નિયમ પાડવો પણ પડે અને તોડવો પણ પડે.
હા, આજ તો તણાવ છે. આજે ક્ષણ છે જ્યાં કોઈ સ્પષ્ટ જવાબ નથી, કોઈ રેડીમેડ ફોર્મ્યુલા નથી. એને દેરીદા અનિર્ણાયકતા કહે છે, અનડિસાઇડેબિલિટી કહે છે. અને ગ્લાન્ડિનિંગ કહે છે કે આ ક્ષણ ડરાવણી નથી, પણ આ જ ક્ષણ છે જ્યાં સાચી જવાબદારી જન્મે છે. સાચો નૈતિક નિર્ણય આ અનિશ્ચિતતામાંથી, આ જોખમમાંથી જ પેદા થાય છે.
એટલે જ્યારે આપણને લાગે કે હવે શું કરવું, કઈ દિશામાં જવું એ સમજાતું નથી,
હા,
ત્યારે જ કદાચ આપણી ખરી નૈતિક કસોટી શરૂ થાય છે.
એકદમ સાચી વાત. અને આ જવાબદારી માત્ર માણસો પૂરતી નથી. દેરીદા આપણું ધ્યાન દોરે છે પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારીઓ તરફ પણ. એ માનવ અને પ્રાણી વચ્ચેનો જે કડક ભેદ આપણે પાડી દીધો છે એના પર સવાલ ઉઠાવે છે.
પ્રાણીઓ માટે પણ.
હા, અને એવી જ રીતે તેઓ આવનાર લોકશાહી, ડેમોક્રેસી ટુ કમની વાત કરે છે. એ કોઈ આદર્શ રાજકીય વ્યવસ્થા નથી જે આપણે હાંસિલ કરી લીધી છે, પણ એ ન્યાય અને સમાવેશિતા માટેનો એક સતત ચાલતો પ્રયાસ છે, એક વચન છે. ખાસ કરીને એમના માટે જેઓ હાશિયામાં છે, જેઓ બાકાત રખાયા છે.
અને આ બધાનો સંબંધ, તમે કહ્યું એમ, અન્ય પ્રત્યેના આતિથ્ય સાથે છે.
બરાબર. આતિથ્ય, હોસ્પિટાલિટી, દરિદા માટે આ બહુ કેન્દ્રીય વિચાર છે. અજાણ્યાને, ભિન્નતાને, અન્યને આવકારવાની ક્ષમતા, એમના મતે આ જ સંસ્કૃતિ અને નૈતિકતાનો પાયો છે. અને આ આતિથ્ય કેવું હોવું જોઈએ? બિનશરતી, કોઈપણ જાતની અપેક્ષા વગર.
આજના સમયમાં જ્યાં સરહદો અને ઓળખના પ્રશ્નો આટલા તીવ્ર છે, ત્યાં આ વિચાર કેટલો મહત્વનો છે.
ખરેખર આ બધી વાતો દેરીદાની પેલી બધું તોડી નાખનાર છબી કરતાં કેટલી જુદી છે, નહીં?
હા, બિલકુલ. તો આપણે ગ્લેન્ડિનિંગના આ વિશ્લેષણમાંથી કયા મુખ્ય સંદેશા તારવી શકીએ? સારાંશ શું?
સારું. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો, વિરચના એક હકારાત્મક, રચનાત્મક અને ઊંડાણપૂર્વક નૈતિક ક્રિયા છે. એ તોડફોડ નથી, પણ એ સમજવાની, છુપાયેલી ધારણાઓને ખોલવાની અને ન્યાય માટે, નવા અર્થો માટે જગ્યા બનાવવાની પ્રક્રિયા છે. જાણે આપણે કોઈ જૂની માન્યતાના તાણાવાણા ખોલીને જોઈએ એને સમજવા માટે.
બરાબર. બીજો મુદ્દો?
બીજો મુદ્દો છે પશ્ચિમી વિચારધારાના હાજરી, સ્પષ્ટતા અને વાણી પરના પક્ષપાતની ટીકા. દેરીદા બતાવે છે કે આ પક્ષપાત કેવી રીતે સમાજમાં પ્રવર્તતા ઘણા ભેદભાવો, જેમ કે પુરુષ સ્ત્રી, ગોરા કાળા, માનવ પ્રાણીના મૂળમાં રહેલો છે અને તેને ટકાવી રાખે છે. આ સમજ આપણને આ ભેદભાવોને ઓળખવામાં અને તેને પડકારવામાં મદદ કરે છે.
અને ત્રીજો?
ત્રીજો મુદ્દો છે ન્યાય અને નૈતિકતામાં અનિર્ણાયકતાનું મહત્વ. નિયમો જરૂરી છે, એના વગર અંધાધૂંધી ફેલાય, પણ સાચી જવાબદારી ત્યારે જ શરૂ થાય છે જ્યારે નિયમો અપૂરતા લાગે, જ્યારે કોઈ સ્પષ્ટ જવાબ ન હોય અને આપણે અનિશ્ચિતતા વચ્ચે જોખમ લઈ નિર્ણય કરવો પડે. આ આપણને યાંત્રિક રીતે વર્તવાને બદલે વધુ વિચારશીલ અને જવાબદાર બનવા પ્રેરે છે.
જાણે કે જીવનમાં હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું, ગ્રે એરિયા પણ હોય છે, અને ત્યાં જ ખરી કસોટી છે.
બરાબર. અને ચોથો મુદ્દો, જે આપણે હમણાં જ વાત કરી, અન્ય પ્રત્યેની અનંત જવાબદારી અને બિનશરતી આતિથ્ય. પછી ભલે તે અન્ય કોઈ અજાણી વ્યક્તિ હોય, શરણાર્થી હોય, પ્રાણી હોય કે પછી ભવિષ્યની પેઢી હોય, આ વિચાર આપણને આપણી સંકુચિતતામાંથી બહાર નીકળીને વધુ ઉદાર અને માનવીય બનવાનું આહ્વાન આપે છે. આપણા સમાજમાં જ્યાં આપણા અને બીજા વચ્ચે ઘણીવાર દિવાલો ઊભી કરાય છે, ત્યાં આ વિચાર ખૂબ જ પ્રસ્તુત છે.
આ બધા મુદ્દાઓ બહુ વિચારવા જેવા છે. દેરીદાના કેટલાક વિચારો ટૂંકા વાક્યોમાં પણ ઘણું કહી જાય છે, નહીં? ગ્લેન્ડિનિંગ એમના પુસ્તકોમાં આવા કેટલાક વિચારો પર ભાર મૂકે છે, જેમ કે પેલું બહુ ચર્ચાયેલું વાક્ય.
હા, પેલું, ટેક્સ્ટની બહાર કશું નથી, ઇલનિયાપાદ ઓર ટેક્સ્ટ. આનું મતલબ એ નથી કે દુનિયા છે જ નહીં, કે બધું ખાલી શબ્દોની રમત છે. ના, એનો મતલબ એ છે કે આપણે વાસ્તવિકતાને ક્યારેય સીધી રીતે, વગર કોઈ માધ્યમે નથી જાણી શકતા. આપણો દરેક અનુભવ, આપણી દરેક સમજ એ ભાષા, સંસ્કૃતિ, ઇતિહાસના એક માળખા એટલે કે ટેક્સ્ટ દ્વારા જ ઘડાયેલી હોય છે. આપણે હંમેશા કોઈક ચશ્મા પહેરીને જ દુનિયાને જોઈએ છીએ.
ઓકે, એટલે શુદ્ધ વાસ્તવિકતા સુધી પહોંચવું અશક્ય છે
દેરીદાના મતે. હા, કારણ કે આપણે પોતે પણ એ ટેક્સ્ટનો ભાગ છીએ. બીજો એક વિચાર તમે કહ્યો તો કે વિરચના એ ન્યાય છે.
હા,
પોતાના કેન્દ્રો પર સવાલ ઉઠાવે છે. શા માટે? જેથી જેમના અવાજ દબાઈ ગયા છે, જેમને અન્યાય થયો છે, જેઓ બાકાત રહી ગયા છે, તેમના માટે જગ્યા બને, તેમના માટે ન્યાય માગી શકાય. એટલે વિરચના પોતે જ ન્યાય માટેની એક લડત છે, એક માંગ છે.
અને પેલો નિર્ણય વિશેનો વિચાર, કોઈ પણ નિર્ણય નિર્ણય બનવા માટે અનિર્ણાયકતાની કસોટીમાંથી પસાર થવો જોઈએ.
હા, એનો મતલબ એ જ કે જો કોઈ નિર્ણય લેવો બહુ સહેલો હોય, જો નિયમ બિલકુલ સ્પષ્ટ હોય કે બસ આમ જ કરવાનું છે, તો એ ખરો નિર્ણય નથી. એ તો ખાલી નિયમનું પાલન છે, એક યાંત્રિક ક્રિયા છે. સાચો જવાબદાર નિર્ણય તો ત્યારે જ લેવાય જ્યારે આપણે દ્વિધામાં હોઈએ, જ્યારે રસ્તો સ્પષ્ટ ન હોય અને આપણે જોખમ ઉઠાવીને પોતાની સમજ અને જવાબદારીથી એક માર્ગ પસંદ કરીએ.
આ બધા વિચારો માત્ર ફિલોસોફીના વર્ગખંડ પૂરતા નથી લાગતા, આપણા રોજબરોજના જીવનમાં પણ આનો કોઈ ઉપયોગ થઈ શકે.
બિલકુલ થઈ શકે. પહેલું તો વિવેચનાત્મક વિચારસરણીમાં. આજે આપણને મીડિયામાં, રાજકારણમાં બધે કેટલી સરળતાથી આપણે અને તેઓ, સારું અને ખરાબ એવા ભાગ પાડીને બતાવવામાં આવે છે.
હા, એ તો રોજનું છે.
દેરીદાના વિચારો આપણને આ સરળ વિભાજન પર શંકા કરતા શીખવે છે. કોઈ પણ વાત સ્વીકારી લેતા પહેલાં પૂછવું, આની પાછળ કોનો શું સ્વાર્થ છે, કઈ વાત છુપાવવામાં આવી રહી છે, કોનો અવાજ નથી સંભળાઈ રહ્યો, આ આપણને વધુ જાગૃત નાગરિક બનાવે છે.
અને વ્યવસાયમાં, કામકાજની જગ્યાએ?
ત્યાં પણ. વ્યાવસાયિક નીતિશાસ્ત્રમાં, ભલે તમે ડૉક્ટર હો, વકીલ હો, શિક્ષક હો કે વેપારી, નિયમો તો હોય જ છે. પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે નિયમ કરતાં વધુ મહત્ત્વ માનવતાનું, ન્યાયનું કે કોઈ વ્યક્તિની વિશિષ્ટ પરિસ્થિતિનું હોય છે. ત્યારે પેલી અનિર્ણાયકતાનો સામનો કરીને જવાબદારીપૂર્વક, ક્યારેક નિયમથી હટીને પણ નિર્ણય લેવાની જરૂર પડે છે. દેરીદાના વિચારો આમાં મદદરૂપ થઈ શકે.
અને અંગત સંબંધોમાં કઈ રીતે?
વ્યક્તિગત સંબંધોમાં પણ. બીજા લોકોને કોઈ લેબલ લગાવીને, કોઈ ચોકઠામાં ફિટ કર્યા વગર, તેમની અનન્યતા સાથે સ્વીકારવા. મિત્રતા કે પ્રેમને શરતોના કે અપેક્ષાઓના બોજ નીચે ન દબાવવા. સામેની વ્યક્તિ શું કહેવા માંગે છે, એના શબ્દો પાછળ શું ભાવ છે એ સમજવાનો પ્રયત્ન કરવો. આ બધું જ ક્યાંક ને ક્યાંક દેરીદાના અન્ય પ્રત્યેના આદર અને આતિથ્યના વિચાર સાથે જોડાયેલું છે. ઊંડી સહાનુભૂતિ કેળવવામાં મદદ કરે છે.
અને સમાજ માટે, સામાજિક ન્યાય માટે.
હા, ચોક્કસ. સામાજિક ન્યાય માટે. જાતિ, ધર્મ, લિંગ, વર્ગના આધારે જે ભેદભાવો છે, જે વંશવેલો છે, તે કુદરતી નથી, પણ સમાજે બનાવેલા માળખા છે. વિરચના આપણને આ માળખાઓને સમજવામાં અને તેને પડકારવામાં મદદ કરે છે. પેલો આવનાર લોકશાહીનો વિચાર આપણને યાદ અપાવે છે કે ન્યાયી અને સમાવેશી સમાજ એ ક્યારેય પૂરી ન થનારી, સતત ચાલતી પ્રક્રિયા છે.
આખી વાતચીત પછી, સાચું કહું તો દેરીદા વિશેની મારી જે છાપ હતી એ ઘણી બદલાઈ ગઈ છે. મને હંમેશા એમ જ લાગતું કે એમના વિચારો બહુ નકારાત્મક છે, બધું તોડવાની વાત કરે છે. પણ ગ્લેન્ડિનિંગના વિશ્લેષણથી સમજાયું કે એમના કામમાં કેટલી ઊંડી નૈતિક ચિંતા છે, કેટલી હકારાત્મક દ્રષ્ટિ છે. આ મારા માટે ખરેખર એક મોટો ખુલાસો છે.
અને મારા માટે જો એક મુખ્ય વાત કહેવાની હોય તો એ છે કે દેરીદા આપણને જટિલતા, અસ્પષ્ટતા અને અનિશ્ચિતતાથી ડરવાને બદલે તેને સ્વીકારવાનું કહે છે. એ કહે છે કે આ અનિશ્ચિતતા જ આપણને વિચારવા, જવાબદારી લેવા અને કદાચ વધુ ન્યાયી બનવાની તક આપે છે. સરળ સીધા જવાબો કદાચ ગમે, પણ અઘરા સવાલો પૂછવા અને તેનો સામનો કરવો એ વધુ જરૂરી છે. અને દેરીદાના વિચારો આજે પણ આપણને એ જ પડકાર ફેંકી રહ્યા છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.